समय सार भगवान कुनकुंदाचार्य रचित समय सार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका एनो स्वाध्याय चाले छे। एमा जीव अजीव अधिकार नी छेल्ली गाथा गाथा 68 ત્યાંથી આપણે આજે સ્વાધ્યાય શરૂ કરીશું। ગાથા 68ની પહેલા આપણે 40મો કળશ કર્યો અને 40મા કળશમાં એ વાત આવી કે કોઈ પણ બીજા અન્ય ભાવ છે એ ભાવ જીવના નથી અને એમાં ઘીનો ઘડો એ ઉદાહરણ આપી અને એમ સમજાવ્યું કે વ્યવહારથી જે ઘીનો ઘડો કહેવામાં આવ્યો છે ખરેખર વાસ્તવમાં તો ઘડો તો માટીનો જ છે। એ રીતે આ જીવને વ્યવહારથી એ વર્ણાદિ રૂપે કહેવામાં આવે એટલે કે એનું સ્વરૂપ એકેન્દ્રિય કે પંચેન્દ્રિય એની ગતિ મનુષ્યની હોય કે દેવની હોય એવું વ્યવહારથી કહેવામાં આવે છે। છતાં પણ જીવ તો માત્ર જ્ઞાયક જ છે એ તો જ્ઞાન સ્વરૂપે જ છે। આ વાત આવી હવે કહે છે કે જેમ વર્ણાદિ ભાવો જીવ નથી એ સિદ્ધ થયું તેમ એ પણ સિદ્ધ થયું કે રાગાદિ ભાવો પણ જીવ નથી। વર્ણાદિ ભાવો જીવ નથી, જીવનું સ્વરૂપ તો શુદ્ધ ત્રિકાળ જ્ઞાયક જ છે અને આ બધા ભાવો છે એ જીવથી જુદા છે અને એ જીવ નથી। વ્યવહારથી એને કહેવામાં આવે કે પંચેન્દ્રિય જીવ કે એકેન્દ્રિય જીવ એમ કહેવામાં આવે ત્યારે પણ ખરેખર જોવા જઈએ તો એ પંચેન્દ્રિયપણું કે એકેન્દ્રિયપણું છે એ પૂતગળનું એટલે શરીરનું છે અને એ નામકર્મની પ્રકૃતિને કારણે છે। એ બધું નામકર્મની પ્રકૃતિને કારણે છે, એ જીવના નથી, જીવના સ્વરૂપમાં નથી। એટલે એ વર્ણાદિ ભાવો જીવ નથી એ તો સિદ્ધ થયું। હવે એ જ રીતે આ રાગાદિ ભાવો પણ જીવ નથી એ વાત પણ અગાઉ આવી છે પણ એનો વધારે વિસ્તાર કરતા ગાથા 68 કહે છે તો આપણે ગાથા 68 લઈએ। મોહન કર્મણ ઉદય આતુ વર્ણિતાની યાની માની ગુણસ્થાનાની તાની પ્રથમ ભવંતી જીવા યાની નિત્યમ ચેતન જ્ઞાનતાની। 68મી ગાથા આપણે ગુજરાતીમાં લઈએ।
મોહન કર્મ ના ઉદય થી ગુણ સ્થાન જેયા વર્ણવ્યા તે જીવ કે મને નિરંતર જે અચેતન બાખિયા।
ગાથાના અર્થમાં અહીંયા કહે છે કે જે આ ગુણસ્થાનો છે તે યાની ઇમાની ગુણસ્થાનાની એટલે કે જે આ ગુણસ્થાનો છે તે મોહન કર્મ ઉદયાતુ મોહ કર્મના ઉદયથી થાય છે। વર્ણિતાની એમ આગમમાં વર્ણવવામાં આવ્યું છે। તાની તેઓ જીવા કથમ भवंती तेवो जीवना केम होई सके, यानी नित्यम अचेतानी के जेवो नित्यम तेवो सदाय अचेतन कहेवामां आव्या छे, यानी नित्यम अचेतानानी उक्तानी एटले कहेवामां आव्या छे। जे आ गुणस्थानो छे ते मोह कर्मना उदयथी थाय छे एम शास्त्रमां आगममां वर्णवामां आव्युं छे। એટલે એ બધા ગુણસ્થાનો જીવના કેવી રીતે હોઈ શકે, એટલે કે જીવના ન હોઈ શકે, કેમ કે એ બધા તો અચેતન કહેવામાં આવ્યા છે। ગુણસ્થાનની વાત જે કરી એમાં 14 ગુણસ્થાન આપણે લઈએ ઈચ્છાસ્થથી માંડી, અને 14મું ગુણસ્થાન અયોગી કેવળીનું, એટલે એ 14 ગુણસ્થાન એ આત્માની અવસ્થા દર્શાવનારા છે, આત્માની એ વખતે કેવી અવસ્થા છે એ જણાવનારા છે। એમાં આત્મા સાધક અવસ્થામાં શુદ્ધિની વૃદ્ધિ કરતો જાય છે, અને જેમ જેમ એ વિકાસ કરતો જાય છે એ વિકાસને દર્શાવનારા એ ગુણસ્થાનો છે। એટલે એવા ગુણસ્થાનો છે એમાં આત્માનું મૂળ શુદ્ધ સ્વરૂપ ત્રિકાળ જેવું સ્વરૂપ છે એવું સ્વરૂપ તો આવતું નથી, એ તો શુદ્ધિ અને અશુદ્ધિ બંનેને દર્શાવનારા ગુણસ્થાનો છે। એટલે એવા ગુણસ્થાનો આત્મામાં છે નહીં, એ તો આત્માની દશા એની પર્યાયને દર્શાવનારા છે, પણ આત્માનું ત્રિકાળ રહેવાવાળું જે દ્રવ્ય શુદ્ધ દ્રવ્ય એ જણાવનારા નથી, એ આત્મામાં નથી, આત્મા તો ત્રિકાળ શુદ્ધ જ છે। એટલે આ જે ગુણસ્થાન કહેવામાં આવ્યા એ ગુણસ્થાન આત્મામાં નથી, આત્મામાં એ ગુણસ્થાન હોઈ શકે નહીં। કારણ કે બીજી રીતે જોવા જઈએ, કર્મની અપેક્ષાથી જોવા જઈએ તો મોહનીય કર્મને નિમિત્તે જીવની જે દશા વર્તી રહી છે એ બધા ગુણસ્થાન રૂપે છે। ગુરુદેવે એને માટે બહુ સ્પષ્ટ વાત કરી છે કે આ 14 ગુણસ્થાનો એ અજીવ છે, અને એમાં શુદ્ધ ચૈતન્યનું રૂપ ક્યાં છે, એ આત્માની જાતના ક્યાં છે। જો ખરેખર એ આત્માની જાતના હોત તો પછી સિદ્ધમાં પણ હોવા જોઈએ, પણ સિદ્ધમાં તો કોઈ ગુણસ્થાન નથી। ભગવાન આત્મા તો વિજ્ઞાન ઘન સ્વરૂપ ચિદાનંદ છે, અને તેની અપેક્ષાએ 14 ગુણસ્થાનોને એ પૂતગળના પરિણામ કહ્યા છે, કેમ કે મોહ કર્મના ઉદયથી જે આ ગુણસ્થાનો કહ્યા છે તો એ મોહ કર્મના ઉદયથી જે વસ્તુ હોય એ જીવમાં કેવી રીતે બને, એટલે જીવમાં એ છે નહીં, એને અચેતન કહ્યા છે, એટલે એ ગુણસ્થાનોથી જુદો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ જ્ઞાયક એક રૂપ રહ્યો છે, એ દ્રષ્ટિનો વિષય છે। અહીંયા ટીકામાં વધારે સ્પષ્ટ કરતા આચાર્ય ભગવાન કહે છે કે આ મિથ્યા દ્રષ્ટિ આદિ ગુણસ્થાનો, પહેલું ગુણસ્થાન મિથ્યા દ્રષ્ટિ મિથ્યાત્વનું, એ મિથ્યા દ્રષ્ટિ આદિ ગુણસ્થાનો ઔદ્ગલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતા હોઈને મોહનીય કર્મનો ઉદય વર્તે છે। મોહનીય કર્મના બે ભાગ, દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય। દર્શન મોહનીયની 3 પ્રકૃતિ અને ચારિત્ર મોહનીયની 25 પ્રકૃતિ, એમ કુલ 28 પ્રકૃતિ છે। એટલે જ્યારે મોહનીય કર્મ ઉદયમાં છે, મોહનીય કર્મ અનાદિથી જીવને ઉદયમાં છે, એટલે કે મિથ્યાત્વ છે, અને મિથ્યાત્વને કારણે તો આ જીવ રખડી રહ્યો છે। પણ એનો અર્થ એમ નથી કે કર્મને કારણે રખડે છે એમ નહીં, પણ એની દશા એવી છે તો સાથે એમ કહેવાય કે એને મોહનીય કર્મનો ઉદય છે। કર્મ તો એનાથી જુદા છે, એ પૂતગળ છે, જીવ અને પૂતગળ બે દ્રવ્ય જુદા છે એટલે એક દ્રવ્યનું બીજું દ્રવ્ય કંઈ કરે નહીં એ સિદ્ધાંત પ્રમાણે જોઈએ તો કંઈ ખરેખર એ કર્મ કંઈ કરે છે એમ નથી. પણ જીવની એ વખતે જેવી યોગ્યતા છે, જેવી દશા છે, એના નિમિત્તે પેલા એવા જ કર્મો બંધાયા છે. એટલે એ ખરેખર તો એ પ્રતિબિંબ પાડે છે કે જીવની આવી દશા છે, એને આવા કર્મનો ઉદય વર્તે છે. એટલે મોહનીયનો ઉદય વર્તે છે. એટલે મોહનીય કર્મની પ્રકૃતિનો ઉદય એ ગુણસ્થાન માટે કારણભૂત છે. મિથ્યાદ્રષ્ટિ આદિ જે ગુણસ્થાનો એ પૌદ્ગલિક મોહનીય કર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થાય છે, એને લઈને થાય છે, એટલા માટે એ જીવના હોઈ શકે નહીં. મોહનીય કર્મની પ્રકૃતિ એનો ઉદય અથવા તો વિપાક એનો ઉદય વર્તે છે, જીવન પર્યંત એનો ઉદય વર્તે છે. જ્યાં સુધી સમ્યક તો ન થાય ત્યાં સુધી એ મોહનીય કર્મની પ્રકૃતિ ઉદયમાં હોય છે. અનાદિથી મોહનીય કર્મની પ્રકૃતિ ઉદયમાં રહી છે. મોહનીય કર્મ વિશે એમ છે કે મોહનીય કર્મનો સ્થિતિબંધ વધુમાં વધુ 70 કરોડાકરોડી સાગરો પમનો થઈ શકે છે. આયુષ્યનો બંધ વધારેમાં વધારે 33 કરોડાકરોડી સાગરો પમનો થાય, પણ મોહનીયનો બંધ તો વધુમાં વધુ 70 કરોડાકરોડી સાગરો પમનો થઈ શકે. એટલે મોહનીય તો અનાદિનું છે, પણ મોહનીય એવું છે કે એ તરત જાય. ગમે તેટલા સમયનું મોહનીય કર્મ છે પણ એને જતા વાર નથી લાગતી. એટલે કૃપાળુ દેવે એને તો ભોળું કહ્યું છે, એ અપેક્ષાએ એને ભોળું કહ્યું છે. અને એ સૌથી એ બધા કર્મોમાં એ સૌથી બળવાન છે એમ પણ કૃપાળુ દેવે કહ્યું છે. બધા કર્મોમાં સૌથી બળવાન પણ એ છે એમ પણ કૃપાળુ દેવે કેમ કહ્યું છે, કારણ કે જ્યાં સુધી મોહનીય છે ત્યાં સુધી બાકીના બીજા બધા કર્મો જતા નથી, કોઈ કર્મ જતું નથી, બધાને એમાંથી એને કારણે બળ મળી રહે છે. એટલે મોહનીય જાય તો બીજું બધું જાય. એટલે ધર્મની શરૂઆત મોહનીય જતા થાય, એટલે કે સમ્યક્ત્વ પ્રગટ થાય ત્યારે ધર્મની શરૂઆત થાય, પછી બધી ખરેખર સાચા અર્થમાં નિજરા થાય અને કર્મનો ક્ષય થતા શુદ્ધ દશા પ્રગટ થાય. જ્યાં સુધી મોહનીય ગયું નથી ત્યાં સુધી તો એ જીવ ભટકવાનો જ છે. એટલા માટે જ ગુરુદેવ વારંવાર કહે છે કે સમ્યક દર્શન પ્રગટ કર, સંકિત પ્રગટ કર. સમ્યક દર્શનથી જ ધર્મની શરૂઆત છે. ધર્મની શરૂઆત એટલે મોક્ષ માર્ગની શરૂઆત. પોતાનું ત્રિકાળ શુદ્ધ નિર્મળ સ્વરૂપ છે, મુક્ત સ્વરૂપ છે, સર્વજ્ઞ સ્વરૂપ છે. એવા સર્વજ્ઞ સ્વરૂપ મુક્ત સ્વરૂપની પ્રાપ્તિ માટેનો પુરુષાર્થ કરે એમાં સૌથી પહેલું પગથિયું કંઈ પણ હોય તો એ સમ્યક દર્શન પ્રગટ કરવાનું છે. અને સમ્યક દર્શન પ્રગટ થાય છે, સંકિત થાય છે, ત્યારે એ મોહનીય જાય છે. એટલે મોહનીય જાય તો પછી આગળ વાત બને, ત્યાં સુધી કંઈ નથી. એટલે અહીંયા આપણે વાત કરી રહ્યા છીએ મોહનીય કર્મની પ્રકૃતિની. એનો જ્યારે ઉદય વર્તતો હોય ત્યારે જુદી જુદી દશાઓ થતી હોય છે. મોહનીયનો ઉપશમ થયો છે એટલે મિથ્યાત્વ પ્રકૃતિ એ ગઈ છે. પહેલી વખત જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે દર્શન મોહનીયની ત્રણ પ્રકૃતિ નથી હોતી, એક પ્રકૃતિ ઉદયમાં હોય છે અને બીજી પ્રકૃતિ બે સત્તામાં પડી છે પણ ઉદયમાં નથી હોતી. તો એ મિથ્યાત્વ જાય છે, એ ઉપશમ સંકિત થાય છે, બસ ત્યારથી ધર્મની શરૂઆત થાય છે, ત્યાં સુધી મોક્ષ માર્ગની શરૂઆત નથી. એટલે એ દશા થાય છે એટલે એ દશાને ચોથું ગુણસ્થાન કહેવામાં આવે છે. કેમ કે એ વ્રત તપ વિનાનું છે એટલે એને અવિરતિ સમ્યક દ્રષ્ટિ કહેવામાં આવે છે. હવે આ ગુણસ્થાનનો જ વિચાર કરીએ તો આપણને ખ્યાલમાં આવે છે કે ત્યાં આત્માનું અવલોકન થયું છે, પ્રતિભાસ થયો છે, સમ્યક દર્શન થયું છે આ આત્મા, અને આનંદરૂપે એનો અનુભવ પણ થયો છે, સમ્યક જ્ઞાન થયું છે અને શ્રદ્ધા સાચી થઈ છે, સમ્યક થઈ છે એવું સંકિત. એ સંકિત થયું છે છતાં પણ હજી ચારિત્ર જેવું ચારિત્ર હોવું જોઈએ એવું ચારિત્ર હજી થયું નથી. એટલે એ દશા જે છે તે શુદ્ધિના અંશો અને અશુદ્ધિના અંશો સહિતની દશા છે એટલે એ ચોથા ગુણસ્થાનની દશા કહેવાય. આગળ વધે છે અને એ દેશવીરતી થાય છે, વ્રત તપ સહિત થાય છે, અગિયાર પ્રતિમાધારી શ્રાવક થાય છે, ક્ષુલક થાય છે, તો એમાં એની શુદ્ધિની વૃદ્ધિ થાય છે, એની અંતરંગ દશા પણ એટલી વિશેષતાથી શુદ્ધ થાય છે. એમ એ ગુણસ્થાન પાંચમું છે એટલે ચોથા કરતા આગળ છે, ત્યાં પણ અશુદ્ધિ તો રહેલી છે, એટલે શુદ્ધિના અંશ વધ્યા છે અને અશુદ્ધિના અંશ ઘટ્યા છે, પણ આ શુદ્ધિ અને અશુદ્ધિ બંને સાથે છે એટલે એ ગુણસ્થાનની અંદર પૂર્ણ શુદ્ધ સ્વરૂપ દર્શાવવામાં આવ્યું નથી. ચૌદમા ગુણસ્થાનની વાત લઈએ તો પણ ચૌદમા ગુણસ્થાને એ બહુ ઓછો કાળ હોય છે, અલ્પ કાળ હોય છે. તેરમા ગુણસ્થાનથી એ ચૌદમા ગુણ, તેરમા ગુણસ્થાનનો કાળ ઘણો છે, ચૌદમા ગુણસ્થાને આવે છે ને, પછી ચૌદમા ગુણસ્થાનનો કાળ તો અતિ અલ્પ છે, અશ્વ અક્ષર બોલીએ એટલો જ કાળ છે. છતાં પણ એ ચૌદમું ગુણસ્થાન કહેવાય છે, એને યોગ પણ ગયા છે અને પછી ત્યાંથી એ નીકળી અને એક સમયમાં સિદ્ધશિલા ઉપર બિરાજી જાય છે ત્યારે પૂર્ણપણે એ મુક્ત કહેવામાં આવે છે. એટલે આ ચૌદે ગુણસ્થાન જે છે એ ગુણસ્થાન ખરેખર આત્માના નથી. જ્યારે સિદ્ધ ભગવાનનો આત્મા છે એની જે દશા થઈ છે, સિદ્ધની પર્યાય થઈ છે, ત્યારે તે વખતે કોઈ ગુણસ્થાન રહેતા નથી, એટલે એ ગુણસ્થાનને સિદ્ધમાં નથી માટે આત્મામાં નથી, એમ સહેલાઈથી સિદ્ધ કરી દીધું, એમ સહેલાઈથી સાબિત કરી દીધું છે. એ વાતને અહીંયા ટીકામાં લીધી છે કે આ મિથ્યાદ્રષ્ટિ આદિ ગુણસ્થાનો પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થતા હોઈને સદાય અચેતન હોવાથી કારણના જેવા જ કાર્યો હોય છે એમ કરીને, એમ સમજીને, એમ નિર્ણય કરીને, જેમ કે જવપૂર્વક જે જવ થાય એટલે જવને વાવવામાં આવે તો એમાંથી જવ જ થાય, ઘઉંને વાવવામાં આવે તો ઘઉં થાય, બાજરો વાવવામાં આવે તો બાજરો થાય, એ રીતે સમજીને એ ન્યાયે એ બધા પૂદગલ જ છે, એ મોહનીય કર્મ પૂદગલ છે, તો એની પ્રકૃતિના ઉદયને કારણે થતા હોવાથી એને પૂદગલમય જ ગયા છે, જીવ નથી ગયા. મોહનીય કર્મની બધી પ્રકૃતિને લેવાની છે, એમાં દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય, એટલે ચારિત્ર મોહનીય પણ પૂર્ણપણે જાય છે, એટલે બધા જ ઘાતી કર્મોનો ક્ષય એને થાય છે ત્યારે એ તેરમું ગુણસ્થાન હોય છે. અને તેરમા ગુણસ્થાનની દશામાં પણ હજી બાકી રહ્યા છે, જે તેરમા ગુણસ્થાનની દશામાં પણ હજી પેલા અઘાતી કર્મો બાકી રહ્યા છે, શરીર સાથેનો યોગ બાકી રહ્યો છે, એટલે એ બધાની અપેક્ષાએ એમ કહેવામાં આવે કે એ બધું જે ગુણસ્થાનો જે છે એ બધા એ કર્મ પ્રકૃતિના ઉદયપૂર્વક છે અને એમાં મોહનીય કર્મની વાત અહીંયા લેવી છે, એટલે મોહનીય કર્મ પ્રકૃતિના ઉદયપૂર્વક છે. એટલે પ્રશ્ન આપણને એમ પણ થાય કે તેરમા ગુણસ્થાને કે ઘાતી કર્મ તો ચારે ચાર ઘાતી કર્મો ક્ષય થયા છે તો પછી મોહનીય રહ્યું જ નથી, તો પછી તેરમું ને ચૌદમું ગુણસ્થાન છે તો મોહનીય કર્મના ઉદયને કારણે નથી, છતાં અહીંયા એમ કેમ કહેવામાં આવ્યું, આવો પણ એક પ્રશ્ન થાય. પણ અહીંયા વાત આખી એ રીતે લેવાની છે કે હજી પેલા અઘાતી કર્મો પણ બાકી રહ્યા છે ને, એટલે એ અપેક્ષાથી મોહનીય કર્મ ગયું છે, મોહનીય કર્મનો ક્ષય થયો છે, એ વાત બરાબર છે. તેરમા ગુણસ્થાને ચારે ઘાતી કર્મોનો ક્ષય થાય છે એટલે સમ્યક દર્શન પ્રગટ થાય, એટલે જ સર્વજ્ઞતા પ્રગટ થાય છે. સમ્યક દર્શનથી પુરુષાર્થ ઉપાડ્યો હતો અને એ કેવળ જ્ઞાન સુધીનો પુરુષાર્થ છે, ત્યાં કેવળ જ્ઞાન થાય છે, છતાં પણ એને યોગ રહ્યો છે. એટલે અહીંયા એક સાથે જ્યારે વાત કરવામાં આવે ત્યારે એમ કહેવામાં આવ્યું, પણ મૂળ વાત એમ કરવી છે કે આ બધું કર્મની અપેક્ષાએ આપણે લઈએ છીએ એટલે એમાં જીવનું કંઈ, જીવના મૂળ ગુણ, કોઈ મૂળ ગુણનું કોઈ કારણ નથી, જીવનો ગુણ એને માટે કોઈ જવાબદાર નથી. ગુણસ્થાનોનું સદાય અચેતનપણું તો આગમથી સિદ્ધ થાય છે, ગુણસ્થાનો છે એ બધા અચેતન છે અને એ વાત આગમથી સિદ્ધ છે. તેમજ ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત જે આત્મા, તેનાથી ભિન્નપણે તે ગુણસ્થાનો ભેદ જ્ઞાનીઓ વડે સ્વયં ઉપલબ્ધમાન હોવાથી પણ તેમનું સદાય અચેતનપણું સિદ્ધ થાય છે. એ ગુણસ્થાનો અચેતન છે, એટલે જેમ પેલું ઉદાહરણ આપ્યું જવમાંથી જવ થાય એવી રીતે અચેતન છે, એટલે એને કારણે એ કર્મ અચેતન છે, એને કારણે થતા ગુણસ્થાન છે એટલે એ અચેતન છે એમ આગમથી સિદ્ધ થયું છે. અને સાથે સાથે એમ પણ કહેવામાં આવે છે કે ચૈતન્ય સ્વભાવથી વ્યાપતો આત્મા છે. એ ગુણસ્થાનો ચૈતન્ય સ્વભાવથી વ્યાપ્ત નહીં પણ એ તો આત્માથી ભિન્ન છે. અને ભેદ જ્ઞાનીઓ વડે જેમણે ભેદ જ્ઞાન કર્યું છે એમણે સ્વયં ઉપલબ્ધમાન હોવાથી પણ તેમનું સદાય અચેતનપણું સિદ્ધ થાય છે. ભેદ જ્ઞાન કર્યા પછી પણ એને ગુણસ્થાન તો હોય છે, ભેદ જ્ઞાન થાય છે ત્યાર પછીથી એને પોતાની જે દશા છે એ ખ્યાલમાં આવે છે, એટલે એ વખતે એને ગુણસ્થાન છે. એટલે જે છે એ કર્મ પ્રકૃતિના ઉદય રૂપે છે એટલે એ અચેતન કહેવામાં આવ્યા છે. એવી રીતે રાગ દ્વેષ મોહ પ્રત્યય કર્મ નોકર્મ વર્ગ વર્ગણા સ્પર્ધક અધ્યાત્મ સ્થાન અનુભાગ સ્થાન યોગ સ્થાન વંદ સ્થાન ઉદય સ્થાન માર્ગણા સ્થાન સ્થિતિબંધ સ્થાન સંકલેશ સ્થાન વિશુદ્ધિ સ્થાન સંયમ લબ્ધિ સ્થાન, આ બધા 29 પ્રકારના ભાવોની વાત આપણે અગાઉ 50-55 ગાથાની અંદર કરી છે, એનો ઘણો વિસ્તાર આપણે કર્યો છે. એ બધા તેઓ પણ ઉદ્ગલ કર્મપૂર્વક થતા હોઈને સદાય અચેતન હોવાથી ઉદ્ગલ જ છે, જીવના નથી, એમ આપોઆપ ફલિત થાય છે, એમ આપોઆપ સિદ્ધ થાય છે. એટલે અગાઉ જે નો કર્મની વાત લીધી હતી અને અહીંયા હવે મોહની કર્મની વાત લીધી છે કે પેલું શરીર આદિ જે હતું એકેન્દ્રિયપણું બે ઇન્દ્રિય ચાર ઇન્દ્રિય કે જે કંઈ હતું એ બધું નામકર્મની પ્રકૃતિને કારણે હતું, એ જ રીતે અહીંયા આ ગુણસ્થાન આદિ જે છે એ બધા મોહનીય કર્મની પ્રકૃતિના ઉદયને કારણે છે, એટલે એ પણ અચેતન છે, ભગવાન આત્માથી જુદા છે. અને એમ એમ લેતા આ 29 પ્રકારના બધા જ ભાવો એ જીવના નથી, એમ ફલિત થાય છે, આપોઆપ એ સિદ્ધ થાય છે. હવે સરવાળો લીધો કે માટે રાગાદી ભાવો જીવ નથી એમ સિદ્ધ થયું. કોઈ પણ ભાવ છે તે આત્મા નથી, આત્માનું સ્વરૂપ નથી. અહીંયા ભાવાર્થમાં કહે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિમાં ચૈતન્ય અભેદ છે, એમાં કોઈ ભેદ પડતા નથી. એ જીવસ્થાનના ભેદ પડતા નથી, ગુણસ્થાનના પણ નહીં, માર્ગના સ્થાનના પણ નહીં, કોઈ પણ પ્રકારે ભગવાન આત્મામાં ભેદ પડતા નથી. ભગવાન આત્મા એક રૂપ છે, અનંત ગુણ છે, અનંત ગુણ છે છતાં પણ એ એક રૂપ છે, એ અનંત ગુણોનું પરિણમન છે છતાં પણ એ એક રૂપ છે, એનો અનુભવ થાય છે એટલે અનુભૂતિમાં એ એક રૂપે અનુભવાય છે, એ અલગ અલગ ગુણો રૂપે અનુભવાતો નથી, જુદા જુદા ગુણ રૂપે આત્મા અનુભવમાં આવતો નથી, એક રૂપે અનુભવાય છે, અતિન્દ્રિયપણે અનુભવાય છે. એના ગુણોનો અનુભવ જુદી જુદી ઇન્દ્રિયો દ્વારા થાય છે એમ પણ નથી, એટલે એ અતિન્દ્રિયપણે એક રૂપે અનુભવાય છે અને જેવા ગુણ છે એવો અનુભવ થાય છે. એક રૂપ અનુભવમાં અનંત ગુણો નો અનુભવ આવી જાય છે. આપણે એ માટે શરબતનું ઉદાહરણ લઈએ છીએ કે શરબત પીએ છીએ તો એની અંદર જેટલા પદાર્થો નાખેલા છે એ એક સાથે સ્વાદમાં આવે છે, એક પછી એક ક્રમમાં આવે છે, જુદું જુદું એમ નથી. એવી રીતે ભગવાન આત્મા અનંત ગુણોનો પિંડ એક રૂપે જ અનુભવમાં આવે છે, એ ચેતન છે. એટલે એ શુદ્ધનયનો વિષય છે એ દ્રષ્ટિથી જો જોવામાં આવે, એટલે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિમાં એવો એ ચેતન એ અભેદ છે, એ અખંડ છે અને અભેદ છે, એમાં કંઈ ભેદ નથી, કંઈ ખંડખંડપણું નથી. જે કંઈ ખંડખંડપણું કહેવામાં આવ્યું છે કે દ્રવ્ય ગુણ અને પર્યાય એટલે આત્મા એમ જે ખંડખંડપણું કહેવામાં આવ્યું છે એ માત્ર વર્ણન કરવા માટે સમજાવવા માટે કહેવામાં આવ્યું છે. એમાં જે ભેદ પાડીને વાત કરવામાં આવી છે કે અનંત ગુણો છે અને દરેક ગુણની પર્યાય દરેક સમયની એક હોય છે એ બધું જે કહેવામાં આવ્યું છે એ બધું સમજાવવા માટે કહેવામાં આવ્યું છે. પણ ભગવાન આત્મા તો અભેદ છે, એક રૂપ છે, એનું પરિણમન એના ગુણો બધાનું પરિણમન એક રૂપે થાય છે અને એવું જ અનુભવમાં આવે છે. એ વાત અહીંયા લઈને કહે છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિમાં, શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દ્રષ્ટિમાં ચૈતન્ય અભેદ છે અને એના પરિણામ પણ સ્વાભાવિક શુદ્ધ જ્ઞાન દર્શન છે. ભગવાન આત્મા ચેતન છે એટલે કે જ્ઞાન દર્શન વાળો છે, એ દરેક સમયે જ્ઞાન કરે છે. પરનિમિત્તથી થતા ચૈતન્યના વિકારો, પરનિમિત્તથી થતા ચૈતન્યના વિકારો એટલે કે પરનું લક્ષ કરી અને જે જ્ઞાન કરવા જાય છે તે પર્યાયો, એ બધા ચૈતન્યના વિકારો કયા છે? કેમ કે એનું સ્વરૂપ તો એને પોતાને જાણવા વાળું છે. ભગવાન આત્મા ચેતન સ્વરૂપ છે એટલે કે જ્ઞાન દર્શન કરનારો છે અને જ્ઞાન દર્શનમાં એ પોતે પોતાના સ્વરૂપનું જ જ્ઞાન કરે છે, એનો જ અનુભવ કરે છે. એટલે એવું ન કરે અને પરનું લક્ષ કરી અને પરને જાણવા વાળો થાય છે તો એને વિકાર કયો છે? એના ચૈતન્યનો વિકાર છે. એટલે પર નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો, જોકે ચૈતન્ય જેવા દેખાય છે તો પણ ચૈતન્યની સર્વ અવસ્થાઓમાં વ્યાપક નહીં હોવાથી ચૈતન્ય શૂન છે, જડ છે. એ દેખાય છે તો એવા જ પરનું જ્ઞાન કરવા વાળા જે ભાવ થયા છે એ ચૈતન્યના વિકારો છે, એ ક્ષયોક્ષમિક જ્ઞાનની પર્યાય છે. એ બધું દેખાય છે તો ચૈતન્ય જેવું જ, પણ એ ભગવાન આત્માની સર્વ અવસ્થાઓમાં હોતું નથી, સિદ્ધની અવસ્થામાં એ હોતું નથી. એટલે જે સર્વ અવસ્થાઓમાં નથી એની સાથે એને તાદાત્મ્ય સંબંધ હોય નહીં, એટલા માટે એ ચૈતન્યથી જુદા છે, ચૈતન્યથી શૂન છે, એટલે એ જડ છે. વળી આગમમાં પણ તેમને અચેતન કયા છે. પરના નિમિત્તે થતા જે ભાવ એ ચૈતન્યના વિકારો છે, એ બધા ભાવોને, એ રાગ અને દ્વેષના ભાવોને, શુભ અને શુભ ભાવોને આગમમાં પણ એમને અચેતન કયા છે. ભેદજ્ઞાનીઓ પણ તેમને ચૈતન્યથી ભિન્નપણે અનુભવે છે. ભેદજ્ઞાન થયું છે ત્યારે એની હજી અવસ્થા પૂર્ણ નથી થઈ, એને હજી અવસ્થા તો પૂર્ણ પ્રગટ કરવાની બાકી છે. તે છતાંય એના અનુભવમાં એમ આવે છે કે એ બધું જુદું છે, એમ અનુભવમાં આવે છે. એ ભેદજ્ઞાન થયું છે અને એ અવસ્થા જે છે, એ અવસ્થા જ ખરેખર જોવા જઈએ તો એ ગુણસ્થાનની અવસ્થા જે છે એ અવસ્થા આત્માની નથી. એ વખતે પણ ભગવાન આત્માને શુદ્ધિ અને અશુદ્ધિના અંશો રહ્યા છે, પણ એને જ્યારે એ અનુભવ થાય છે, એ ભેદ જ્ઞાન કરે છે અને ચેતન ભગવાન આત્માનો એને અનુભવ થાય છે, તો અનુભૂતિના કાળે એને એવા ગુણસ્થાનનો અનુભવ થતો નથી કે એવા રાગનો અનુભવ થતો નથી કે શુભાશુભ ભાવનો અનુભવ થતો નથી. એટલે એનાથી પોતે ભગવાન આત્મા ભિન્ન એને અનુભવાયો છે. એવા આ ઋષિઓને, આ મુનિઓને, આ આચાર્ય ભગવાનોને, આ ગણધરોને, બધાને એવું જ અનુભવમાં આવ્યું છે અને એ વાત આપણને કહી છે કે અનુભૂતિના કાળે આ કોઈ વસ્તુ આત્મામાં અનુભવમાં આવતી નથી, માટે એ આત્માની નથી. પ્રશ્ન અહીંયા એક કર્યો છે કે જો તેઓ ચેતન નથી તો તેઓ કોણ છે, ઉદગળ છે કે અન્ય કાંઈ છે? આ બધા ભાવો, પરના નિમિત્તે થતા બધા ભાવો, એ ચૈતન્યના વિકારો કયા? એ વિભાવ ભાવ કહેવામાં આવ્યા, અન્ય ભાવ કહેવામાં આવ્યા, અશુદ્ધ ભાવ કહેવામાં આવ્યા, એ રાગ દ્વેષના ભાવ કહેવામાં આવ્યા, એ બધા જેને કારણે એ ગુણસ્થાન વગેરે થાય છે, એ બધું એ શું છે? એ ચેતન નથી, એ ભાવ લીલા છે, એ ચેતન નથી તો શું છે? એ પૂતગળ છે કે અન્ય કાંઈ છે? ઉત્તર આપ્યો છે કે પૂતગળ પૂર્વક થતા હોવાથી તેઓ નિશ્ચયથી પૂતગળ જ છે. કેમ કે કારણ જેવું જ કાર્ય થાય છે. એ ખરેખર નિશ્ચયથી નો અર્થ અહીંયા થાય છે ખરેખર, ખરેખર એ પૂતગળ જ છે. ખરેખર પૂતગળ છે એટલે એ પૂતગળ ને કારણે ઉત્પન્ન થયા છે. પૂતગળનું લક્ષ કરતા, પરનું લક્ષ કરતા ઉત્પન્ન થયા છે, એટલે જેવું કારણ હોય એવું જ કાર્ય થાય. જેવું કારણ હોય એવું જ કાર્ય થાય એ ન્યાય એને પૂતગલ કહેવામાં આવ્યા છે. એ જીવના નથી, જીવ એટલે ભગવાન આત્મા જે શુદ્ધ છે એના નથી. શુદ્ધ જીવ છે એના કારણે જે ઉત્પન્ન થાય એ તો શુદ્ધ નિર્મળ પર્યાય જ હોય. ભગવાન આત્મા શુદ્ધ છે, ત્રિકાળ શુદ્ધ છે, જ્ઞાયક છે, તો એના કારણે જે પર્યાય થાય એ તો નિર્મળ શુદ્ધ પર્યાય જ હોય. પણ આ તો ચૈતન્યના વિકારો છે, એ તો અશુદ્ધ ઉપાદાનને કારણે થયા છે. અને એવું અશુદ્ધ ઉપાદાન થવામાં શું કારણ છે? તો કે પરનું લક્ષ્ય છે, એટલે એને પૂતગળ ના કહ્યા છે. કારણ જેવું હોય એવું જ કાર્ય થાય એટલે પૂતગળ પૂર્વક થાય છે. લક્ષ 12માં પરનું લક્ષ્ય થાય છે. એ શુદ્ધિ અને અશુદ્ધિના ભેગા અંશો એવી જે દશા, એ બધા ગુણ સ્થાનો, એ બધા એ માર્ગના સ્થાન છે કે યોગ સ્થાન છે કે અનુભાગ સ્થાન છે, કંઈ પણ છે, એ બધી દશા એ અશુદ્ધિપૂર્વકની છે. અને ભગવાન આત્મામાં તો કોઈ પ્રકારે અશુદ્ધિ છે જ નહીં, એટલે એને બધાને પૂતગળના પરિણામ કયા છે. એ જીવના નથી. અને અહીંયા એ વાત પણ કરી કે પરના નિમિત્તથી થતા એ બધા ભાવો આત્મામાં એ બધા ભાવ થાય છે, છતાં પણ એ બધા ભાવો આત્માના નથી. એટલે પહેલા નામકર્મની પ્રકૃતિને કારણે થતા એ જીવના એકેન્દ્રિયપણું, તે પંચેન્દ્રિયપણું અને પર્યાપ્તિ વગેરેની વાત કરી, અહીંયા આ મોહનીય કર્મની વાત લઈ અને એ જણાવ્યું કે આ બધા જે ભાવો છે એ બધા કર્મને કારણે ઉત્પન્ન થતા ભાવો છે. એટલે કે કર્મના ઉદય તરફ લક્ષ જીવનું જાય છે એવો સંયોગ છે, તો એ સંયોગને કારણે એવા સંયોગી ભાવો છે એ બધા આત્માના હોય નહીં. એમાં ક્યાંક કોઈક રીતે પર સમાયેલું છે, પરનું લક્ષ સમાયેલું છે, પરનું નિમિત્ત સમાયેલું છે. માત્ર સ્વના લક્ષે જે ભાવ થાય છે એ શુદ્ધ ત્રિકાળી જ્ઞાયકના આશ્રય કરતા થતા ભાવો છે, એ શુદ્ધ પર્યાય છે, એ શુદ્ધ પરિણામ છે, એ સમ્યક દર્શનના પરિણામ છે. અને એમાં જ સ્થિરતા થતા એ નિશ્ચયથી ચારિત્ર થાય છે, અને એમ કરતા એને પોતાનું શુદ્ધ સર્વજ્ઞ સ્વરૂપ પ્રગટ થાય છે. એટલે આ બધા ભાવ છે એને પૂતગળપૂર્વક થતા હોઈને ખરેખર નિશ્ચયથી એ પૂતગળના જ છે, કેમ કે એ એના કારણે થાય છે, એટલે એના જ છે. આ રીતે એમ સિદ્ધ કર્યું કે પૂતગળ કર્મના ઉદયના નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો, આ ચૈતન્યના વિકારો કહો કે એ વિશેષો કહો, એ ચૈતન્યના વિશેષો છે. ચૈતન્ય સામાન્ય શું છે? તો સામાન્ય ચૈતન્ય તો એ છે કે પોતે પોતાના સ્વભાવ ભાવે રહે, પોતાનું જ જ્ઞાન કરે છે. ભગવાન આત્મા પોતે પોતાના સ્વરૂપનું જ્ઞાન કરનારો, એનો અનુભવ કરનારો એવો ચેતન છે. એ પરને અનુભવનારો નથી, પરનું જ્ઞાન કરનારો નથી. જ્યારે એ પરનું જ્ઞાન કરવા જાય છે તો એના વિશેષો છે, વિકારો છે. એટલે પૂતગળ કર્મના ઉદયના નિમિત્તથી થતા ચૈતન્યના વિકારો એ જીવના નથી, એ જીવ નથી, એ પૂતગળ છે, એ જીવ નથી, એ પૂતગળ છે. હવે ગાથા 68 ઉપર પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે એને આપણે પ્રવચન રત્નાકરમાંથી લઈએ. આ જીવ અજીવ અધિકારની છેલ્લી ગાથા છે, એ પછી અમૃતચંદ્રાચાર્ય ભગવાનના કળશ છે, અને પછી જીવ અજીવ અધિકાર પૂરો થાય છે. પ્રવચન રત્નાકર ભાગ 3, એની અંદર ગાથા 68 ઉપર પૂજ્ય ગુરુદેવે જે પ્રવચન આપ્યું છે એના કેટલાક અંશો આપણે લઈએ. ગાથા 68 ટીકા ઉપરનું પ્રવચન, પાના નંબર 205. ગુરુદેવ અહીંયા કહે છે કે આ મિથ્યાત્વ આદિ ગુણસ્થાનો પૌદ્ગલિક મોહકર્મની પ્રકૃતિના ઉદયપૂર્વક થાય છે એમ કહે છે. જો મોહકર્મનો ઉદય આવે એટલે વિકાર કરવો પડે ને? ભાઈ, અહીં એમ કહેવું નથી. મોહકર્મનો ઉદય આવે એટલે વિકાર કરવો પડે એમ નથી. કર્મ નડે છે, કર્મ નડે છે એવું અત્યારે બધાને શીખવાડવામાં આવે છે ને, ભણાવવામાં આવે છે ને, કર્મને કારણે બધું થાય, આપણે તો શું કરીએ? અરે એવા આપણે નિર્માલ્ય થઈ ગયા છીએ, ભગવાન આત્મા એવો નિર્માલ્ય થઈ ગયો છે કે કર્મ બધું કરે, કર્મની સત્તા ચાલે, કર્મ પ્રમાણે એને કરવું પડે. અરે કર્મ તો ભૂતકાળમાં જે કર્યું છે એ અત્યારે પ્રતિબિંબિત થાય છે કે ભૂતકાળમાં ભાઈ તે આવા ભાવ કર્યા એટલે આવા સંયોગો તને પ્રાપ્ત થયા. એ તો વાત ભૂતકાળની થઈ, પૂર્વે જેવા આ ભાવ કર્યા એને કારણે ભાવ બંધ થયા, ભાવ કર્મ બંધાયા, એના નિમિત્તે દ્રઢ કર્મ બંધાયા અને એનો ઉદય છે એટલે જે સંયોગો પ્રાપ્ત થયા છે એ છે. એ બધી વાત તો ભૂતકાળના કારણે અત્યારે વર્તમાનમાં જે સંયોગો પ્રાપ્ત થયા એની છે. પણ એથી કઈ વર્તમાન થોડો આપણે એને આપણે સરેન્ડર કરી દીધો છે. એ ભૂતકાળમાં જે કંઈ થયું એનો આશ્રય આપણે થોડો કરી લીધો છે. વર્તમાન આપણું છે, વર્તમાનમાં એ બધા જે સંયોગો આવ્યા છે એ સંયોગોને આપણે જુદા રહીને જોઈ શકીએ કે નહીં? દ્રષ્ટાભાવે એ સંયોગોને જોઈ શકીએ કે નહીં? એ બધું જ્ઞેય છે, જે સંયોગો છે એ બધું જ્ઞેય છે. અને એવા જ્ઞેયને જ્ઞેય તરીકે જાણવાને બદલે, એવા જ્ઞેયને જ્ઞેય તરીકે લેવાને બદલે આપણે એની સાથે જોડાઈ જઈએ અને નવા જે કર્મ બંધાય એમાં એક પેલા કર્મના ઉદયો કારણભૂત નથી પણ જીવનો પ્રમાદ કારણભૂત છે, જીવનો ઊંધો પુરુષાર્થ કારણ છે. જીવ એવો ઊંધો પુરુષાર્થ કરે છે એ જે સંયોગો આવ્યા છે એ પૂર્વે બાંધેલા કર્મના ઉદયને કારણે સંયોગો આવ્યા છે, તો એ સંયોગોને માત્ર દ્રષ્ટાભાવે જોતો નથી, એનો એક જ્ઞાતા દ્રષ્ટા થઈ જાય કે આ સંયોગો આવ્યા છે તો આવ્યા છે, પૂર્વે એવા ભાવ કર્યા હતા, પુણ્યનો ઉદય છે એટલા માટે આ મનુષ્ય પણ મળ્યું છે અને આ બધું જે કંઈ સામગ્રી મળી છે તે મળી છે, પણ એની સાથે મારે કોઈ સંબંધ નથી, હું ભગવાન આત્મા એનાથી જુદો છું, એ કર્મો મને કંઈ કરાવતા નથી કે મારે એ ઉદયમાં આવ્યા છે એટલે મારે એમ જ વર્તવું એમ નથી. એ બધી સામગ્રીને હું મારી માનું, એમાં એકત્વ કરું, એનો કરતા થઉં, એ બધું હું મારા પ્રમાદને કારણે કરું છું, મારા ઊંધા પુરુષાર્થને કારણે કરું છું, મારા અજ્ઞાનને કારણે કરું છું, મિથ્યાત્વને કારણે કરું છું, એ રાગને કારણે કરું છું, દ્વેષને કારણે કરું છું. અત્યારે મારે એ ન કરવું હોય તો હું ના કરું, ભલે ને આ મનુષ્ય પણ હું મળ્યું, ભલે ને મને આ રિદ્ધિ સિદ્ધિ જે કંઈ મળ્યું છે એ ભલે ને મળ્યું, એ બધું મારું છે જ નહીં, મને મળ્યું જ નથી, એ મારી સાથે અહીંયા સંયોગ રૂપે આવ્યું છે તો આવ્યું છે. એ મને એમ કંઈ કહેતું નથી કે મારે એ પ્રમાણે એને ભોગવવું કે એ પ્રમાણે એને મારે એવા ભાવે ભોગવવું, એવા વિકારી ભાવે ભોગવવું કે એ પ્રમાણે જ મારે કરવું, એમ તો કંઈ કહેતું નથી. હું એને માત્ર જાણવાવાળો થઈ શકું છું, એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ શકું છું કે આ વસ્તુ, આ બધા પદાર્થો છે એ પૂતગળ છે, જીવથી જુદા છે, એ બધું મારામાં નથી, મારા મૂળ સ્વરૂપમાં નથી, એમ હું રહી શકું છું. એટલે કે કર્મના ઉદયો ખરેખર વર્તમાન જીવનમાં કંઈ કરાવતા નથી, કંઈ કમ્પેલ કરતા નથી, કંઈ દબાણ કરતા નથી. જીવ પોતે અજ્ઞાનવશ એને વશ થઈ જાય છે, અજ્ઞાનને કારણે એને વશ થઈ જાય છે. પોતાને જ્ઞાન નથી, અનુભવ નથી, સાચો અનુભવ નથી, સમ્યક અનુભવ નથી, સાચી દ્રષ્ટિ નથી, સાચી સમ્યક શ્રદ્ધા નથી, ભગવાને જે કહ્યું છે એમાં હજી વિશ્વાસ એને બેઠો નથી અને જેવું સ્વરૂપ કહ્યું છે એવું એને જાણ્યું નથી, દ્રવ્ય સ્વરૂપનો અભ્યાસ નથી, એટલે જે સંયોગ આવે છે એ સંયોગને વશ થઈ જાય છે અને એવા ભાવે પરિણમે છે. એટલે જીવને એ કર્મો એવા ભાવ કરાવે છે એમ તો છે જ નહીં. એ વાતને અહીંયા ગુરુદેવે બહુ ટૂંકાણમાં કરી દીધી છે કે મોહ કર્મનો ઉદય આવે એટલે વિકાર કરવો પડે ને, સામે સભામાં પ્રશ્ન કર્યો છે. પણ ત્યાં બધા સભામાં એવા જ બેઠા હતા કે તરત જ બધા બોલી ઉઠે કે ના ના, એમ તો હોય નહીં, મોહની કર્મનો ઉદય આવે માટે વિકાર કરવો પડે એમ નથી. મોહની કર્મનો ઉદય ભલે ને વર્તતો, જો એ મોહની કર્મના ઉદયને કારણે વિકાર કરવાનો થતો હોય તો જીવ ક્યારેય સમ્યક દર્શન પ્રગટ કરી શકે નહીં, એને સમ્યક તો થાય જ નહીં, એને ચારિત્ર પણ થાય નહીં. દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયને કારણે જો એમ વર્તતું હોય તો એને ક્યારેય એ થાય જ નહીં, એમ નથી. જીવ પોતે પુરુષાર્થ કરીને વર્તમાનમાં જે સંયોગો આવ્યા છે, મોહનીય કર્મને કારણે જે સંયોગો વર્તે છે, એનો જ્ઞાતા દ્રષ્ટા થઈ અને સમ્યક શ્રદ્ધા કરી શકે છે, સમ્યક દર્શન પ્રગટ કરી શકે છે, સમ્યક ચારિત્ર પ્રગટ કરી શકે છે. એ વાત લીધી છે કે મોહ કર્મનો ઉદય આવે એટલે કંઈ વિકાર કરવો પડે એમ નથી. અહીં વાત જે કરવી છે તો ઉદયની વાત કરવી છે કે અહીં તો જે ઉદય છે તે કારણ છે અને તેના તરફ વળેલી પોતાની જે વિકારી દશા છે તે કાર્ય છે. જો બહુ સ્પષ્ટ છે, કારણ છે. શું કારણ છે? એ ઉદય આવ્યો છે એ કારણ છે. પણ એ કારણ ક્યારે બને? એ કારણ ક્યારે બને કે એના તરફ લક્ષ કરીને પોતે એવી વિકારી દશા કરે તો કાર્ય થાય, તો એવું કાર્ય થાય. પણ એના તરફ એ વળે જ નહીં, એનું લક્ષ કરે નહીં, એવા વિભાવ ભાવે પરિણમે જ નહીં તો, પોતે પોતાના સ્વરૂપનું લક્ષ કરી અને સ્વભાવ ભાવે વર્તે તો એ કંઈ થતું જ નથી. આપણે અગાઉ ભાવકની વાત લીધી છે, ભાવ્ય ભાવકની વાત લીધી છે. એમાં ભાવક ક્યારે બને? કર્મનો ઉદય છે એને ભાવક કહેવામાં આવે છે, કર્મના ઉદયને ભાવક કહેવામાં આવ્યા. પણ એ ભાવક ક્યારે થાય કે જીવને એવા ભાવ થાય એની સાથે એ સંયોગો જે આવ્યા છે, કર્મના ઉદયો આવ્યા છે એની સાથે એ જોડાય છે તો ભાવક થાય છે, તો એ પેલા ઉદયોને ભાવક કહેવામાં આવે અને આ જીવ ભાવ્ય થયો. પણ એની સાથે જોડાતો જ નથી તો પછી એને ભાવક કહેવાય પણ નહીં. ઋષિ મુનિઓ ભગવાન આત્માનું લક્ષ કરીને પોતે પોતાના સ્વરૂપમાં ચાલ્યા જાય છે તો એમને પેલા કર્મના ઉદયો જે છે એ ભાવક થતા જ નથી. એ ભાવ્ય ભાવકપણાનો સંબંધને એ મુનિઓ તોડી નાખે છે, પોતાના સ્વરૂપમાં જઈને એને તોડી નાખે છે. અહીંયા ભાવ્ય ભાવકનો સંબંધ કેમ વર્તે છે? કેમ કે એને રુચિ છે, એને રસ છે, જે કર્મના ઉદય આવ્યા છે એ તરફ ની રુચિ છે, એટલે એનું લક્ષ કરીને પોતે એના તરફ ઢળીને એ પોતે પોતાની વિકારી દશા કરે છે અને એ વિકારી દશા જે થઈ એ કાર્ય થયું, એ પરિણામ આવ્યા, જે પર્યાય થઈ, એ બંનેને એક કહેવામાં આવ્યા. એટલે જે કારણ હતું એ શું છે? કર્મના ઉદય છે અને એને કારણે જે કાર્ય થયું તે બંનેને એક રૂપ કહેવામાં આવ્યા, એક પ્રકારે કહેવામાં આવ્યા. એટલે કે એ જીવના નહીં, કર્મના ઉદયને કારણે થયા છે, માટે એ દશા જે જીવની છે છતાં પણ જીવની નહીં. કેમ કે અહીંયા તો દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા દર્શાવવો છે ને, એટલે એમ કહેવામાં આવ્યું. જીવની જ પર્યાય છે. પર્યાય અપેક્ષાથી વાત કરતા હોઈએ, પર્યાયને મુખ્ય કરીને જો વાત કરવામાં આવે તો એમ જ કહેવાય કે જીવની જ દશા છે, એ પરિણામો જીવના જ છે, એ એક સમયની જીવની પર્યાય છે. અને જીવને એવી પર્યાય ન થવી જોઈએ. એવી પર્યાય જીવનો સ્વભાવ નથી. એવી પર્યાય શા માટે થાય? એવા વિકારી ભાવ, વિભાવ ભાવ, રાગ દ્વેષના ભાવ જીવને શા માટે થાય? એના સ્વભાવમાં નથી તો ન થવા જોઈએ. પણ થાય છે. હજી એની પર્યાયમાં શુદ્ધ પર્યાય થતી નથી, શુદ્ધ ભાવો થતા નથી, અને એની પર્યાયમાં આ થઈ રહ્યું છે એ એક સમયનું સત્ય છે. એટલે પર્યાયની મુખ્યતાથી વાત થતી હોય ત્યારે એમ કહેવામાં આવે કે જીવની પર્યાય જ છે, પણ મૂળ સ્વભાવમાં નથી. એ વાત અહીંયા તો લેવી છે. એટલા માટે એ ભાવ જે થયા છે એનું કારણ એમ કહેવામાં આવ્યું કે એ કર્મના ઉદય છે અને કર્મના ઉદયને કારણે થતા જે વિકારી દશા રૂપ ભાવ છે, તો એ ભાવ કાર્ય અને કારણ બંને એક છે એમ કહી અને એને જીવથી જુદા કર્યા. દ્રવ્ય દ્રષ્ટિ કરાવી છે. દ્રવ્ય અપેક્ષાએ જોઈએ તો એ જીવના એ રીતે નથી. એમાં એક પ્રશ્ન કર્યો કે કર્મનો ઉદય આવે તે નિમિત્ત થઈને જ આવે છે અને તેથી જીવને ડિગ્રી ટુ ડિગ્રી વિકાર કરવો જ પડે છે, એમ છે કે નહીં? બહુ સરસ પ્રશ્ન છે, સમજવા જેવો પ્રશ્ન છે કે કર્મનો જે ઉદય આવ્યો એ નિમિત્ત થવાનો છે. શેને માટેનું નિમિત્ત થાય છે? તો કે વિકારી ભાવનું. અને જો વિકારી ભાવ થાય છે તો પછી જેવો કર્મનો ઉદય આવ્યો છે એને ડિગ્રી ટુ ડિગ્રી વિકાર કરવો પડે છે, એમ છે કે નહીં? એટલે જેવા ઉદય આવ્યા છે, જેવા તીવ્ર ઉદય આવ્યા છે, સંયોગો એવા આવ્યા છે, તો એ જ પ્રમાણે એટલા જ પ્રમાણમાં એને જીવને વિકારી ભાવ થાય કે નહીં, વિકારી દશા થાય કે નહીં, એને એમ જ કરવું પડે છે કે નથી કરવું પડતું? જો એમ હોય તો શું થાય? એમ હોય જ નહીં. જો એમ હોય તો શું થાય? પહેલા એમ વિચાર કરી કે જો એમ હોય તો કોઈ જીવ સિદ્ધ થઈ શકે નહીં, કોઈ જીવ સમ્યક દર્શન પણ પ્રગટ કરી શકે જ નહીં. એમ નથી. જીવ પોતે સ્વતંત્ર છે. એને આ ઉદયોના આધીન થવું કે ન થવું એ માટે જીવ પોતે સ્વતંત્ર છે. ઉદય તો ગમે તે આવે, એને આધીન જીવને નથી થવું તો નથી થતો, એને કોઈ કહેતું નથી કે તું થઈ જાય એને આધીન. એ જાણ્યા વિના અજાણપણે અજ્ઞાનને કારણે એને આધીન થઈ જાય છે. એને કરોડ ડોલર મળે છે તો એ એમ માને છે કે એ કરોડ ડોલરનો માલિક હું છું. એ અજાણતા જાણ્યા વિના એ કરોડ ડોલરનો માલિક થઈ જાય છે. એ મહારાજ છે, એનો મમત્વનો ભાવ થઈ જાય છે. પણ એ શા માટે થાય છે? કે અજ્ઞાન છે એટલે. જો એને જ્ઞાન હોય, એને જ્ઞાન હોય તો ભલે કરોડ ડોલર આવે, પણ એ કરોડ ડોલર એ એના નથી. એ સ્પષ્ટપણે પોતાથી ભિન્ન માને કે મારા નહીં, હું એનો સ્વામી નહીં, જડનો સ્વામી હું હોઉં નહીં, જડનો સ્વામી હું થઈ શકું જ નહીં. પણ અજ્ઞાન છે, અજ્ઞાન છે એટલે તરત જ એનો સ્વામી થઈ જાય છે કે આ ડોલર આવ્યા એ મારા, એનો હું સ્વામી. એ અજ્ઞાનને કારણે એ થાય છે. એટલે એમ નથી કે એ સંયોગો આવ્યા છે માટે થઈ અને એને એવા જ ભાવ કરવા પડે, એમ નથી. તો પછી ડિગ્રી ટુ ડિગ્રીનો તો પ્રશ્ન જ ક્યાં રહ્યો? અહીંયા જે કહ્યું ને ડિગ્રી ટુ ડિગ્રી વિકાર કરવો જ પડે, એ તો પ્રશ્ન જ રહેતો નથી. એને કેટલો વિકાર કરવો, કેટલા પ્રમાણમાં વિકાર કરવો, અથવા તો કરવો કે નહીં કરવો, એ બંને એના પોતાના હાથમાં છે. એટલે કે એ સ્વતંત્રપણે એ કરી શકે છે. એ વિકાર કરવો કે ન કરવો એ એનું સ્વતંત્રપણું છે છે ને છે. વર્તમાનમાં એ એવા વિકારી ભાવે ન પરિણમે અને જ્ઞાતા દ્રષ્ટા ભાવે પરિણમી શકે એવો સક્ષમ છે. અને વિકાર થાય તો પણ એટલો જ વિકાર થાય એમ પણ નથી, વધારે પણ થાય અને ઓછો પણ થાય. એટલે ડિગ્રી ટુ ડિગ્રી વિકાર કરવો પડે એમ કરી અને જે સ્પષ્ટતા કરાવી છે એ સમજવા માટે કરાવી છે. ગુરુદેવ બહુ સરસ જવાબ આપ્યો છે. ગુરુદેવ કહે છે કે પ્રભુ એમ ન હોય ભાઈ, જે કર્મનો ઉદય છે એ તો જડની પર્યાય છે અને જીવની પર્યાયમાં જે વિકારી ભાવ થાય છે એ તો એને અડતો એ નથી. એ તો નિમિત્ત કારણ છે. અહીંયા જીવની પર્યાયમાં પણ એવા ભાવ થયા પેલા જડના ઉદયને કારણે. જળનો ઉદય થયો એ પર્યાય જળની કર્મ છે ને, દ્રવ્ય કર્મ એ જળ છે. એનો ઉદય આવ્યો એટલે જે પર્યાય થઈ એ જળની પર્યાય. અને જીવને જે વિકારી ભાવ થયા એ જીવને જે વિકારી ભાવ થયા એ જીવની પર્યાય. પણ એ વખતે ઉપાદાન અશુદ્ધ છે, એ આત્મા તરફ લક્ષ્ય નથી, પર તરફનું લક્ષ્ય છે, એટલે થયા છે. અને છતાંય એ બંને જુદા છે. એવું તો માત્ર નિમિત્ત કારણ છે અને આપણે જાણીએ છીએ કે નિમિત્ત કંઈ કરતું નથી. એટલે ગુરુદેવ એમ કહે છે કે જીવની પર્યાયમાં જે વિકારી ભાવ થાય છે એ તો એને, એને એટલે પેલા જડની પર્યાયમાં જે થયું છે એને અડતા એ નથી. કારણ કે એકબીજામાં તેમને અન્યોન્ય અભાવ છે. જડને અને જીવને, જડ અને ચેતન ભગવાન આત્માને એકબીજામાં અભાવ છે. જડ આત્મામાં વ્યાપતું નથી, આત્મા જળમાં વ્યાપતો નથી, એવો અન્યોન્ય અભાવ છે. બંનેની વચ્ચે આમ પણ નહીં ને આમ પણ નહીં, પેલું આમાં ના આવે આ પેલામાં ના જાય, એવો અન્યોન્ય અભાવ છે. અહીંયા તો બીજી વાત કરવી છે. અહીંયા વાત શું કરવી છે? અહીંયા તો દ્રવ્ય કેવું છે એની વાત કરવી છે. એટલે દ્રવ્યમાં એ નથી એ વાત લેવી છે. અહીંયા તો એ વાત કરવાની છે કે વિકારી ભાવ નિમિત્તને લક્ષ્ય થયેલો છે અને જીવ દ્રવ્યના સ્વભાવમાં નથી, તેથી તેને પૂદગળનું કાર્ય ગણીને જીવમાંથી કાઢી નાખવો છે. વિકારી ભાવ જે થયો એ વિકારી ભાવ પેલું જળનું નિમિત્ત પામીને, કર્મના ઉદયનું નિમિત્ત પામીને એના લક્ષ્ય થયો છે. એટલે એ ભાવ પર્યાય અપેક્ષાએ જીવનો છે, છતાં પણ દ્રવ્ય અપેક્ષાએ એ જીવનો નથી, જીવના મૂળ દ્રવ્યમાં નથી, એટલે જીવના સ્વભાવમાં નથી. એટલે એને પૂદગળના નિમિત્તે થયો છે તો પૂદગળનું કાર્ય કહી અને એને જીવથી જુદો કર્યો. પૂદગળના નિમિત્તે થયો છે તો એને પૂદગળનું કાર્ય કહી અને એને જીવથી જુદો કર્યો અને જુદો કહેવામાં આવ્યો. અગાઉ પણ જે સ્પષ્ટતા કરી છે એ સ્પષ્ટતા અહીંયા ફરીથી આપી છે કે પ્રવચન સારની ગાથા 189માં એમ આવે છે કે શુદ્ધ નહીંથી આત્મા વિકારનો કરતા સ્વત છે. પરને લઈને કે કર્મના ઉદયને લઈને વિકાર થતો નથી એમ ત્યાં કહ્યું છે. વિકાર થાય, વિકાર થાય એટલે એ પોતે પોતાના સ્વરૂપના ભાવે નહીં પરિણમતા, બીજા ભાવે પરિણમે, વિકારી ભાવે, વિભાવ ભાવે, અન્ય ભાવે પરિણમન કરે છે. તો એવું વિકાર થવાનું કારણ જે છે એ જીવનું પોતાનું છે એમ કહીને જીવને એનો કર્તા કહેવામાં આવ્યો કે જીવ એ વિકારનો કર્તા છે, એ પોતે જ વિકારનો કર્તા છે એમ પ્રવચનસારમાં કહેવામાં આવ્યું. પણ ત્યાં પર્યાયની વાત કરવી છે કે પર્યાયમાં જે વિકાર થયો છે એનો કર્તા ભગવાન આત્મા પોતે છે, કેમ કે એ સમયે એનું ઉપાદાન અશુદ્ધ છે અને એ બધું પર્યાયમાં છે. પણ એથી કરીને ભગવાન આત્મા પોતે દ્રવ્ય અપેક્ષાએ અશુદ્ધ થઈ જતો નથી. એ તો ઉદયની વાત લીધી છે. એ વખતે કર્મના ઉદયના નિમિત્તે જે વિકાર થયો છે એ જીવની પર્યાયમાં થયો છે. અને ઉદયને લઈને ખરેખર વિકાર થતો નથી, પણ ઉદયના નિમિત્તે થયો છે. ઉદયને લઈને નથી થયો એટલે કે ઉદય કર્મનો ઉદય એ વિકાર કરાવનારો નથી, પણ એના કારણે પોતાના કારણે જ થયો છે. એટલે ત્યાં તો પર્યાયની સ્વતંત્રતા બતાવવી છે. પર્યાય સ્વતંત્રપણે ઉત્પન્ન થઈ છે, કર્મના ઉદયને લઈને વિકાર થયો એમ કહેવામાં આવે છે, પણ ઉદય એ વિકાર કરાવ્યો નથી, પણ એના નિમિત્તે થયો છે. અને એ વિકાર જીવની પર્યાયમાં થયો છે, સ્વતંત્રપણે થયો છે, એના ફટકારકો એના પોતાના છે. અને એ જ વાત 85 ની 62 ની ગાથામાં પણ એ રીતે આવી છે કે આત્માની વિકારી પર્યાયનું પરિણમન, વિકારી પર્યાય થઈ એનું પરિણમન એના સટકારકથી સ્વતઃ છે, પોતાને કારણે જ છે, અને તે બીજા કારકોથી નિરપેક્ષ છે. એટલે બીજું કારણ એને માટે નથી, બીજા કોઈ પણ કારણ એને માટે નથી. આત્મામાં જે વિકારી પર્યાય થઈ એ સ્વતંત્રપણે થાય છે, એ પર્યાયના સટકારકો એના પોતાના છે, એને કરાવનાર બીજું કોઈ કારણ નથી, એનો કરતા એ પોતે છે એમ એ પર્યાયની વાત કરી છે. એટલે કે જીવની પર્યાયમાં જે વિકારનું પરિણમન થાય છે એને કર્મના ઉદયની અપેક્ષા નથી એમ ત્યાં સિદ્ધ કર્યું છે. અહીંયા આપણે જે વાત કરીશું ને કે કર્મના ઉદયના નિમિત્તે થાય છે, તો ત્યાં જે વાત કરવી છે એ એમ કરવી છે કે કર્મના ઉદયની એને અપેક્ષા નથી ત્યાં એ રીતે સિદ્ધ કર્યું છે, કેમ કે એ પર્યાય એને કારણે થઈ છે, પર્યાયના સટકારકો એના પોતાના છે એમ ત્યાં તો સિદ્ધ કર્યું છે. એટલે પર્યાયની સ્વતંત્રતા ત્યાં તો સિદ્ધ કરી છે, પરંતુ અહીં અપેક્ષા જુદી છે. અહીં શું અપેક્ષા છે? અહીં તો કહે છે કે પર્યાયમાં જે વિકાર થાય છે તે દ્રવ્ય સ્વભાવમાં નથી. પર્યાયમાં જે વિકાર થાય છે તે દ્રવ્ય સ્વભાવમાં નથી. વિકાર દ્રવ્યની ચીજ નથી, ભગવાન આત્માની એ વસ્તુ નથી. એટલા માટે પર્યાયમાં થતા વિકારને અથવા તો જે પર્યાય વિકારી થઈ છે તેને અને કર્મને કે જેના ઉદયને કારણે એ થયું છે એને એક ગણીને એ વિકાર કર્મ પ્રકૃતિના ઉદયપૂર્વક થાય છે એમ કહી અને જીવથી જુદા પાડી દીધા. વિકાર કર્મ પ્રકૃતિના ઉદયપૂર્વક થાય છે, કોઈ પણ વિકાર છે તે કર્મ પ્રકૃતિના ઉદયપૂર્વક થાય છે એમ કહી અને જીવથી જુદા પાડી દીધા. કેમ કે એ પ્રકૃતિ જડ છે, અચેતન છે, તેથી વિકારને પણ અચેતન કહ્યો અને ભગવાન આત્મામાં એ નથી. બહુ સ્પષ્ટ વાત કરી દીધી છે, બધી જ અપેક્ષાઓ એક સાથે સમજાવી છે. ફરીથી ભરીને આ વાત વાંચવી સમજવી જેથી કરી અને એની ઘણી સ્પષ્ટતાઓ થશે, કોઈ ગૂંચવાડા નહીં રહે. બધા શાસ્ત્રોમાં જે જે વાતો કરવામાં આવી છે એ જુદા જુદા નયથી જુદી જુદી અપેક્ષાથી જીવને દર્શાવવા માટે કરવામાં આવી છે કે જીવ કેવો છે અને એની પર્યાયો કઈ રીતે થઈ રહી છે અને એમાં તમારે હવે શું કરવાનું છે એ એનો સાર છે. આ બધું સમજ્યા પછી આનું પ્રયોજન શું છે એ સમજવાનું છે કે જીવનું ખરેખર સ્વરૂપ કેવું છે અને એવું સ્વરૂપ કઈ રીતે પ્રગટ કરી શકાય એ માટે આ જુદી જુદી અપેક્ષાથી જીવનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું, પર્યાયનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું, દ્રવ્યનું સ્વરૂપ દર્શાવવામાં આવ્યું. અને એ બધાને સમજી અને પોતે હવે શું કરવું એ માર્ગ આપણને એમાંથી મળે એટલા માટે જુદા જુદા શાસ્ત્રમાં જુદી જુદી અપેક્ષા એ વાત કરવામાં આવી છે. જેવું શાસ્ત્ર છે એવી રીતે એની એ અપેક્ષા સહિતની વાત છે એ બરાબર સમજવાનું. જ્યાં જે અપેક્ષા હોય તેને બરાબર સમજવી. એટલે એનો અર્થ એમ થયો કે કર્મનો ઉદય આવે, ગમે તેવો ઉદય આવે, તે છતાંય ડિગ્રી ટુ ડિગ્રી વિકાર કરવો પડે એ તો બે દ્રવ્યની એકતાની વાત થઈ, એટલે એવી એકતા નથી, એટલે તદ્દન તેથી એ તદ્દન મિથ્યા છે. અને જયસેન આચાર્ય ભગવાને પણ એ વાત કરી છે કે પ્રવચન સાર ગાથા 45 ટીકામાં એ વાત કરી છે કે દ્રવ્ય મોહ કર્મનો ઉદય હોવા છતાં, મોહની કર્મ, દ્રવ્ય મોહની કર્મનો ઉદય હોય છતાં જીવ જો પોતે શુદ્ધપણે પરિણમે, પોતે શુદ્ધપણે પરિણમે એટલે કે શુદ્ધ ભગવાન આત્મા ત્રિકાળી જ્ઞાયક છે એનો આશ્રય કરીને પરિણમે તો શુદ્ધપણે પરિણમે, ભલે ને દ્રવ્ય મોહનીય કર્મનો ઉદય હોય છતાં પણ. શું કહે છે જયસેન આચાર્ય ભગવાને વાત કરી છે કે દ્રવ્ય મોહનીય કર્મનો ઉદય હોવા છતાં જીવ જો પોતે શુદ્ધપણે પરિણમે તો ઉદય ખરી જાય છે, કર્મનો ઉદય આવે છે, માટે જીવને વિકાર કરવો પડે છે એમ બિલકુલ નથી, એમ બિલકુલ નથી. પોતાના વર્તમાન પુરુષાર્થની જેટલી યોગ્યતા હોય તેટલો વિકારપણે પરિણમે, એની એવી યોગ્યતા ન હોય તો એ વિકારપણે ના પરિણમે અને પોતે પોતાના શુદ્ધ પરિણામ રૂપે પરિણમે. કર્મનો ઉદય હોવા છતાં પણ ઉદયપણે ન પરિણમે એ પોતાની જીવની પરિણતિની સ્વતંત્રતા છે, કેટલું સ્પષ્ટ છે. પોતે શું કરવું એ માટે પોતે સ્વતંત્ર છે. અહીંયા તો બીજી અપેક્ષાએ વાત કરી છે કે પોતાની પરિણતિમાં જે વિકાર અશુદ્ધતા થાય છે, જે એક સમયની પર્યાય છે, જે બધું પર્યાયમાં થઈ રહ્યું છે, તે કર્મને આધીન, કર્મને વશ થવાથી થાય છે, તેથી તેને કર્મને કારણે થાય છે એટલે એના કર્મના કયા એમ કરીને જીવમાંથી જુદા પાડી દીધા છે. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ અને આજનો સ્વાધ્યાય પૂરો કરીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમો પદ તે વર તે જય તે પ્રણમો પદ તે વર તે જય તે